सजानंद स्वामी महाराज नी जय, श्री हरि कृष्ण महाराज नी जय, श्री घनश्याम महाराज नी जय, सर्वे संतों की जय। गुणातीतानंद स्वामी भगवान स्वामीनारायणना परम एकांतिक संत हता, अने अपना स्वामीनारायण संप्रदाय में एवो पण एक मत छे कि ए अक्षर ब्रह्मना अवतार छे, कि मूल अक्षर पोते छे, एवो एक मत छे। तो एमनी जे वातो जे छे ए वातो एटली सरल अने अपना मगज में एकदम बेसी जाए एवी छे, कारण के एमने जुदा जुदा गामडाओं में जुदा जुदा स्थलों में बहुज सहज रीते सारी रीते अने एकदम सरल रीते आध्यात्मिक बातों आध्यात्मनु रहस्य अने भगवाननु जे स्वरूप एनी जे प्राप्ति केम थाय बहुज व्यवस्थित रीते समझावेली छे। गुणादितानंद स्वामी एमनू जे आखू जीवन एमनू व्यक्तित्व एकदम पूर्ण साधुताथी युक्त हता, अने ए जे साधुतामां रहीने एक एक क्रिया करता था। एमना इष्टदेव स्वामी सजानंद हता, भगवान स्वामीनारायण, एमने अखंड धारेला, रोमे रोमनी अंदर 24 कलाक महाराजने अखंड धारेला। એટલે એ જે એમની જે સ્થિતિ હતી, જેને આપણે ગુણાતીત સ્થિતિ કહીએ, કે એ પોતે મૂળ અક્ષરનું મનુષ્ય સ્વરૂપ છે, એટલે મનુષ્ય તન મૂળ અક્ષર બ્રહ્મે ધારણ કર્યું એવું પણ આપણે કહી શકીએ, એવી એક સમજણ છે આપણા સંપ્રદાયમાં। બીજી પણ એવી એક સમજણ છે કે મૂળ અક્ષર એ કોણ હતા, એ ગોપાળાનંદ સ્વામીને ઘણા કહેતા હોય છે, જે હોય, પણ આપણે એટલું સમજવું કે મહારાજ સાથે, શ્રીજી મહારાજ સાથે, સ્વામિનારાયણ ભગવાન સાથે મૂળ અક્ષર પ્રગટ થયેલા, એટલી એ વાત નિર્વિવાદ વાત છે। વચનામૃતમાં પણ મહારાજે વાત ચોખ્ખી જ લખેલી છે કે જ્યારે ભગવાન આવે છે ત્યારે એમનું અક્ષરધામ અને અક્ષર મુક્તો લઈને આવે છે, એટલે આ દિવ્યતા છે, જે ધામમાં જે અપાર દિવ્યતા જે છે એ જ દિવ્યતા અહીંયા આ મનુષ્ય રૂપ મનુષ્ય તન ધારણ કરીને ભગવાન એમનું ધામ અને એમના મુક્તો આવેલા અને હજુ પણ પ્રગટ જ છે। આ વાત બહુ ચોખ્ખી સમજવી જોઈએ, એ તો પછી આપણા મનમાં એ મહિમા રહે નહીં અને પછી એક લૌકિક ભાવ જ રહ્યા કરે। એટલે આ એક મોટા મોટી દયા છે, કૃપા છે ભગવાનની, કે એ પોતે મનુષ્ય આકૃતિ ધારણ કરીને આવે છે, એમના એકાંતિક સંતો ભક્તોને અહીંયા પૃથ્વી ઉપર રાખે છે। આજે પણ 200 વર્ષ થઈ ગયા, 200 વર્ષથી ઉપર કેટલા થઈ ગયા, આજે પણ આ પૃથ્વી ઉપર મહાન સંતો મહાપુરુષો પ્રગટ છે જ। તો હવે કોણ છે એ તો પોતપોતાને ઓળખવાની વાત છે, આપણે પહેલાં પણ એના વિશે વાત થયેલી। તો આપણે આજે ગુણાતીતાનંદ સ્વામીની એક વાત જોવાની છે, કારણ કે એમની જે વાતો છે, શબ્દ છે, એ શબ્દના પાછળના અનુભવમાં એ સ્વામી નિરંતર રહેતા હતા। જો આપણે બહુ એક સમજવા જેવી વસ્તુ છે કે શબ્દમાં અટકી જવું નહીં, કોઈક એક ભાષામાં અટકી જવું નહીં, બરાબર ને, કોઈક એક દેશમાં અટકી જવું નહીં, કારણ કે આખી પૃથ્વી આપણી છે, આખું બ્રહ્માંડ આપણું જ છે, એટલે શબ્દથી બહાર આપણે નીકળવાનું છે। હા, આ બધા જે પૃથ્વીમાં પણ જેટલા જેટલા આપણે જે ભાગલાઓ જે પાડેલા છે, જુદા જુદા ભાષાઓના બધા બ્રાન્ચીસ છે, જુદા જુદા, જરૂર છે, એમાં વાંધો નથી, એ તો સારું છે। આ જે જુદા જુદા દેશ છે, બરાબર, એના નામ પણ જુદા જુદા છે, પણ ખરેખર હકીકતમાં રિયાલિટીમાં એવું કશું નથી, કારણ કે જ્યારે આપણે સ્પેસમાંથી જોઈએ પૃથ્વીને તો આખું પૃથ્વી એક જ છે। જેવી રીતે આપણા ઉપનિષદના ઋષિમુનિઓએ બહુ સરસ વાત લખેલી છે કે વાસુદેવ કુટુંબકમ, આપણે બધા એક કુટુંબના છે, આખું આખી જે સૃષ્ટિ છે એક કૌટુંબિક છે, એક વન ફેમિલી છે આખી। તો ગુણાતીતાનંદ સ્વામીની એવી દ્રષ્ટિ હતી, મહારાજના પરમહંસાના બધા પરમહંસાના એવી દ્રષ્ટિ જ હતી, અને આજે પણ જે મોટા સાધુઓ છે એમની પણ એ જ દ્રષ્ટિ હોય, કારણ કે જેને એવી દ્રષ્ટિ નથી કે આપણે બધા એક છે, આપણે બધા એક કુટુંબના છે, આપણે બધા એકબીજાના, આપણે ઇન્ટરડિપેન્ડન્ટ, આપણે ઇંગ્લિશમાં કહીએ, વી આર ઓલ ઇન્ટરડિપેન્ડન્ટ વિથ ઇચ અધર, બરાબર ને, એટલે એવું ના સમજીએ તો પછી એ સાધુતા નથી, એ માનવતા પણ નથી। સાધુતાની વાત તો બહુ આગળ છે, આજે એક સારા માનવ બનવું હોય તો પણ એટલું એક સમજવું પડે કે આપણે બધા એકબીજાના જ છીએ, આપણે બધા એકબીજાના સગા છે, પશુ પક્ષી પંખી ઝાડ પર્વત બધું જ જે છે એ બધું એક ઇન્ટરલિંક્ડ આખી સિસ્ટમ છે આખી, અને આ અને એનું એનું એનો મહિમા બહુ છે, કારણ કે ભગવાનનો વાસ બધે જ હોય છે, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, વેદોમાં પણ આ વાત લખેલી છે, ઉપનિષદોમાં વાત લખેલી છે। એટલે ગુણાતીત દ્રષ્ટિ આવી દ્રષ્ટિ છે કે એમાં કોઈ સાથે કોઈ પ્રકારનો ભેદભાવ નથી, કોઈ પ્રકારના દોષ નથી ત્યાં. અને જે મોટા સંત છે જેમ ગુણાતીતાનંદ સ્વામી, તો એમને આ જે સ્થિતિ જે છે, જે જ્ઞાન ચક્ષુ ખોલવાની જે વાત છે, એ બરાબર એમને એમની વાતોમાં બહુ જ સરળ રીતે, જે બધાને સમજાય એવી રીતે એમને વાત કરેલી છે ને એવી રીતે એ બોલ્યા હતા. એ પણ એક મહારાજની બહુ દયા છે, કારણ કે આજે સંસ્કૃતના પણ ગ્રંથો બહુ મોટા મોટા છે અને મોટા ભાગના લોકોને બહુ સમજાય એવું પણ નથી અને બહુ ગહન છે બધું એક બુદ્ધિના દ્રષ્ટિથી. પણ સ્વામીની એવી કળા, એમની એવી કૃપા, સ્વામી એટલે ગુણાતીતાનંદ સ્વામી, ગોપાલ સ્વામીની પણ બંને, એમની એવી કળા, એમની એવી કૃપા કે જે અત્યંત ગૂઢ રહસ્યો છે ઉપનિષદોના, ભગવદ્ગીતાના, બ્રહ્મસૂત્રના, વચનામૃતોના, એ ગૂઢ રહસ્ય એમને સરળ રીતે સીધી ભાષામાં એક ગામડાના માણસને પણ સમજાય એવી ભાષા એમણે વાપરેલી છે. હવે આપણે આજે એક એમનું એક એમની એક વાત જોઈએ, બહુ સરસ અને સુંદર વાત છે કે સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામી એ વાત કરી છે, ઘરમાં રહેવું તે મહેમાનની પેઠે રહેવું. બહુ પ્રખ્યાત વાત છે, લગભગ બધા જ આપણા સંપ્રદાયમાં બધા જ હરિભક્તો સંતોને આ વાત ખ્યાલ છે અને એના ઉપર પણ ઘણું બધું નિરૂપણ થતું હોય છે. હવે અહીંયા જે સ્વામી બોલ્યા છે કે ઘરમાં રહેવું તે મહેમાનની પેઠે રહેવું, એમાં અત્યંત રહસ્ય છે. એના ઉપર આપણે હજારો કલાક મનન ચિંતન કરીએ તો પણ ઓછું છે. તો થોડો પ્રયત્ન આપણે કરીશું, બહુ લાંબુ ના કરીએ પણ થોડો પ્રયત્ન કરીએ. તો અહીંયા જે ઘર જે લખેલું છે તેમાં બે પ્રકારના ઘર આપણે સમજી શકીએ, આમ બે કે ત્રણ પ્રકારના ઘર આપણે સમજી શકીએ. એક તો આપણું શરીર છે, એ પણ એક ઘર છે. નવદ્વારનું એક ઘર કે નવદ્વારનું એક શહેર છે. ગીતાની અંદર પણ આવી વાત લખેલી છે, ભગવદ્ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને, કે આપણું શરીર છે એ નવદ્વારનું એક શહેર છે, એની અંદર આત્મા એ રાજા છે, બરાબર. અને એ આત્માની અંદર ભગવાન રહેલા છે. તો આ ઘર છે એ આપણે મહેમાન જ છે. આની અંદર કોઈ આ શાશ્વત નથી. આ શરીરમાં શરીર પણ એક વિકારવાન વસ્તુ છે, એક સાધન છે ભગવાનની પ્રાપ્તિ માટે. અને જેમ 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 સમય જાય છે તેમ એની અવસ્થા ચેન્જ થતી જાય છે, અવસ્થા બદલતી જતી હોય છે. બાલ્યાવસ્થામાંથી યૌવન અવસ્થા, યૌવન અવસ્થામાંથી વૃદ્ધ અવસ્થા, એના પછી દેહનો અંત થઈ જાય છે. એટલે આપણા એક ભજનમાં બહુ સરસ લખેલું છે કે તારે રહેવું ભાડાના મકાનમાં, જીવ સાને કરે છે ગુમાનમાં. હા, જીવાત્માને બહુ અહમ હોય છે, બહુ આસક્તિ હોય છે દેહ સાથે, દેહના ભોગો સાથે. તો સ્વામી સમજાવે છે આની અંદર કે ઘર જે છે, આ શરીર એક ઘર છે. આ એક દ્રષ્ટિ છે આની, આ વાતની. બીજી દ્રષ્ટિ એ છે કે આપણે જે ફિઝિકલ હાઉસમાં રહેતા હોઈએ, જે ઘરમાં રહેતા હોઈએ, એમાં એની અંદર આપણા મધર હોય, ફાધર હોય, માતા હોય, પિતા હોય, છોકરા હોય, તો ભાઈ ગ્રેન્ડ ફાધર કે ગ્રેન્ડ મધર હોય, તો ગ્રેન્ડ ચિલ્ડ્રન પણ હોય, જાત જાતના કૌટુંબિક બધા મેમ્બર્સ હોય છે, તો ફેમિલી મેમ્બર્સ આપણે કહીએ, તો એ પણ એક ઘર છે. અને આપણે રોજે જે ગ્રહસ્થ છે એ પણ એક ઘરમાં આવે છે, જોબ ઉપરથી, કામ કરીને કે સ્ટોર ઉપરથી, ગમે તે રીતે આવે છે, બધું શાંતિથી ઘરમાં બેસે છે, બધું કરે છે, અને પછી ક્રિયાઓ બધું ચાલે ઘરની, અને ફરીથી બહાર જાય છે અને ફરીથી ઘરમાં આવે છે. પણ એ મહેમાન શબ્દ બહુ મહત્વનો છે અહીંયા, કે કેવી રીતે રહેવાનું આપણા આ ઘરમાં, કે અનાસક્તિથી. કોઈક પણ આપણા સગા સંબંધી હોય, એના સાથે પ્રેમ રાખો, હેત રાખો, એમાં એ વાંધો નથી. એ તો સામાન્ય રીતે હોવું જોઈએ અને પ્રેમ ભાવ હોવો જોઈએ, પણ આસક્તિ નહીં. આસક્તિ જરાક પણ આવી જાય ને, એટલે પછી આખું યુદ્ધ બની જાય છે. ઘર એક કુરુક્ષેત્ર ઘરમાં જ ઊભું થઈ જાય છે. એક રામાયણ અને મહાભારતનું જે યુદ્ધ જે થયેલા છે, એ આજે ઘરોઘર થાય છે આખા પૃથ્વીમાં. એ બહુ એક દુઃખદાયી વસ્તુ છે, એવું હોવું ના જોઈએ. ભગવાને શું આપણું જન્મ આના માટે આપેલો છે કે આટલા બધા ક્લેશ કરવા, આટલા બધા અવગુણ લેવા, આટલા બધા એકબીજા સાથે દ્વેષ રાખો, અને પૈસા માટે જે બધું યુદ્ધ થતું હોય, કે પૈસા માટે જે બધી લડાઈ થતી હોય, પોઝિશન માટે કે આસક્તિઓ માટે, આ સેક્સ્યુઅલ વાસના માટે, અને ઘરોઘરમાં પણ જાત જાતનું બધું ચાલતું હોય છે. બરાબર, બે ભાઈ હોય તો એક ઘરમાં શાંતિથી રહે, કેટલી સારી વાત છે. કે બરાબર, હસબન્ડ વાઈફ હોય, પતિ પત્ની હોય, એ જીવનમાં શાંતિની જરૂર છે, સમજણની જરૂર છે. અને બોલવું બધું બહુ સહેલું છે, પણ જ્યારે પ્રસંગો બને છે જીવનમાં, ત્યારે ખ્યાલ આવે છે કેટલી બધી આસક્તિ છે. અને આપણે આ મહેમાન તરીકે રહી નથી શકતા. જો આમાં રહસ્ય બહુ છે, મનન ચિંતન કરવાની બહુ જરૂર છે. કારણ કે સ્વામીએ પોતે લખ્યું છે કે આચાર્ય વાતો વાંચવી એના પહેલાં એવું ધારવું કે શ્રીજી મહારાજને સંભાળવા, ભગવાનને પહેલાં સંભાળવા, એમને હૃદયમાં ધારવા, બીજા બધા સંકલ્પો પડ્યા મૂકવા અને શાંતિથી બધી વાતો સાંભળવી, અંતરમાં તપાસવું કે મારા અંતરમાં શું છે. હમણાં હું બોલું છું, સચિન બોલે છે, તો સચિનને પણ અંતરમાં તપાસ કરવાની જરૂર છે. તમે સાંભળતા હો તો તમે તમારી રીતે અંતરમાં તપાસ કરો. એ દેટ ઇઝ કોલ્ડ ઇંગ્લિશમાં આપણે કહીએ ઇન્ટ્રોસ્પેક્શન, સેલ્ફ એક્ઝામિનેશન, બિકમિંગ અવેર ઓફ વન્સ ઓન ઇન્ટરનલ રિયાલિટી. ધીસ ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ, એટલે બહુ જ મહત્વનું છે. મારે બહુ ઇંગ્લિશમાં નથી બોલવું કારણ કે પછી ઇંગ્લિશમાં પ્રવચન થઈ જશે, ઇંગ્લિશમાં રેકોર્ડિંગ થઈ જાય, એટલે આપણે ગુજરાતીમાં થોડું રાખીએ તો વધારે સારું. મારું પણ ગુજરાતી થોડું વધારે પરિપક્વ થાય. તો આમાં શું છે કે ઘરમાં રહેવું, રહેવું એટલે આપણે રહીએ છીએ, શરીરમાં રહીએ છીએ, શરીરની અંદર બધી ક્રિયાઓ ચાલે છે, પણ એક સમજણથી રહેવું જોઈએ. આપણે આ ઘરમાં રહીએ છીએ, ફિઝિકલ હાઉસમાં, એમાં પણ એક સમજણથી કે આ પૃથ્વીમાં રહીએ છીએ એ પણ એક ઘર છે. આ પૃથ્વી જે છે એ એક ઘર છે, કેટલા બધા પ્રાણીઓ માટે, બધા જીવ પ્રાણી માત્ર માટે એક જબરદસ્ત ઘર છે, પણ એ બધી જ વસ્તુ ક્ષણિક છે, બરાબર. તો એ સમજણ કઈ છે? તો ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં ચાર પ્રકારના પ્રલયની વાત લખેલી છે. આપણે વચનામૃતમાં આખું આખું ડિટેલમાં પછી આપણું શું કહેવાય કે એ ચાલુ કરવાનું છે, એનું આખું એક્ઝામિનેશન, નિરૂપણ. પણ હમણાં એટલું આપણે સમજી શકીએ કે મહારાજે, શ્રીજી મહારાજે વચનામૃતની અંદર ચાર પ્રકારના પ્રલયની વાત લખેલી છે. તો પહેલો પ્રલય છે નિત્ય પ્રલય. આજે થોડું એના ઉપર થોડું વાત કરીએ, વિચાર કરીએ. નિત્ય પ્રલય જે છે એ શું છે કે પ્રતિક્ષણ કેટલા બધા અસંખ્ય જીવાત્માઓ આ પૃથ્વીમાં જન્મે છે, એમની જુદી જુદી યોનિઓમાં, પછી થોડા ટાઈમ માટે રહે છે આ પૃથ્વીમાં, અને જ્યારે સમય આવે છે ત્યારે એના દેહ પડી જાય છે, મરી જાય છે બધા. એટલે દેહ મરી જાય છે, દેહ પડી જાય છે. પછી કીડી હોય, મંકોડા હોય, જે હોય, પક્ષી હોય, હાથી હોય, મનુષ્ય હોય, કોઈ પણ હોય, બરાબર. એટલે એ શરીરો જે મળે છે એ પણ એક વિકારવાન છે, નાશવંત છે. અને પ્રતિક્ષણ એનો નાશ આપણે જોઈ શકીએ, એની ઉત્પત્તિ અને નાશ, ઉત્પત્તિ અને નાશ એ જો આપણે આ પૃથ્વીમાં જેટલા પશુ પક્ષી, જેટલા જીવજંતુ, બધું જે છે એને આવી રીતે જોઈ શકીએ, અને જેટલા મનુષ્ય છે એને પણ આવી રીતે જોઈ શકીએ, તો પછી પૃથ્વીમાં આપણે મહેમાનમાં તરીકે રહેલા છે. કારણ કે પૃથ્વીનો પણ આપણે પૃથ્વીમાં રહીએ છીએ, પણ પૃથ્વીમાંથી જ આપણું શરીર બનાવેલું છે, પૃથ્વીમાં જ પાછું જવાનું છે, અને એ બધા જ મહેમાન છે અને કોઈ કોઈના નથી. એ પણ એક સરસ ભજન છે, કોઈ કોઈનું નથી, બરાબર ને. થોડા ટાઈમ માટે બધા છે, કર્મના સંબંધને લઈને થોડા ટાઈમ માટે બધા એકબીજા સાથે ભેગા થયા હોય, પણ એમાં જરાક પણ આસક્તિ રાખવાની જેવી નથી. આમ તો આસક્તિથી જ આખો સંસાર ચાલે છે, આસક્તિથી જ એક એક બધી ક્રિયા થતી હોય છે. પણ ગુણાતીતાનંદ સ્વામીને કંઈક જુદું જ કરાવવું છે. એમને અક્ષરધામમાં લઈ જવા છે બધાને, એમને ગુણાતીત ભાવ, ગુણાતીત સ્થિતિ, દિવ્ય સ્થિતિ ઉત્પન્ન કરવી છે જીવનમાં. તો એ સ્થિતિ ઉત્પન્ન કરવા માટે આ સીધી વાત છે કે ઘરમાં રહેવું તે મહેમાનની પેઠે રહેવું. મહેમાન એટલે હવે આમાં પણ એક દ્રષ્ટિ એવી આપણે જોઈ શકીએ, એની અંદર આપણે થોડું વિચાર કરી શકીએ કે આપણા ઘરમાં કોઈક મહેમાન આવે બહુ સામાન્ય રીતે, તો આપણે એને કેવી રીતે આમ આદરથી બધું ટ્રીટમેન્ટ આપીએ છીએ? કારણ કે આપણે ખ્યાલ છે થોડા ટાઈમ માટે જ છે, પછી જવાના છે. અથવા આપણે કોઈકના ઘરે મહેમાન થઈને રહ્યા હોઈએ તો પણ આપણે કેવી રીતે રહીએ છીએ? બહુ સારી રીતે, કોઈને ડિસ્ટર્બ ના કરીએ, કે કોઈના ઘરને ડિસ્ટર્બ ના કરીએ, કોઈ વ્યક્તિ સાથે એમ બહુ આમ કટુ શબ્દથી ના બોલીએ, બરાબર. એમાં કેટલો બધો વિવેક હોય છે આમ જનરલી જોઈએ તો. મહેમાન થઈને આપણે ગયા હોય કોઈકના ઘરે, બહુ જ વિવેક હોય છે, બે દિવસના, ત્રણ દિવસના, પછી બહુ લાંબુ રહીએ તો પછી બધા પ્રોબ્લેમ થતા હોય છે. બધાના જીવનમાં એવું હોય છે લગભગ. પણ થોડા ટાઈમ માટે બધું આપણે નથી કહેતા ઇંગ્લિશમાં કે શોર્ટ એન્ડ સ્વીટ, એવી વસ્તુ છે. એટલે આવું એ શોર્ટ એન્ડ સ્વીટ જ છે, આ આખું રહસ્ય છે કે આ જીવન છે એ શોર્ટ અને આપણે સ્વીટ બનાવવાનું છે. એમાં શું, કોની સાથે બધા ભેદભાવ રાખવાના, એમાંથી શું મળવાનું છે, બરાબર? કશું જ નહીં. એટલે આ આપણા કૌટુંબિક જીવનની અંદર જરાક પણ વિક્ષેપ ના થાય એ અત્યંત અગત્યની વસ્તુ છે. કારણ કે એ વિક્ષેપોનું કારણ છે પોતાનું મન, પોતાનું અહમ, પોતાની આસક્તિ, પોતાની અણસમજણ અને બીજા સાથે જે રાગ દ્વેષાત્મક ભાવ ઊભો થયો હોય એમાંથી આ બધા ક્લેશ થતા હોય છે. એટલે સ્વામી બતાવે છે કે ઘરમાં, એટલે ત્રણ ચાર રીતે ઘર આપણે શબ્દ સમજીએ. શરીરરૂપી ઘર છે આપણું, જે ફિઝિકલ હાઉસ જે છે, જેને હોમ કહીએ છીએ કે હાઉસ કહીએ છીએ, હા, એ પણ એક ઘર છે. પછી જે બ્રહ્માંડમાં જે રહીએ છીએ આપણે, આ પૃથ્વીલોકમાં રહીએ છીએ, એ પણ એક ઘર છે. એટલે બધાથી પર થવાનું છે, જેમ મુક્તાનંદ સ્વામીએ લખેલું છે કે પિંડ બ્રહ્માંડ સે પર નિચ આત્મા જાની કે મમ ગુણ ગાવે, હા, સંતજન સોહી કહાવે. એટલે પિંડ અને બ્રહ્માંડથી બંનેથી નિસ્પૃહ આપણું પોતાનું સ્વરૂપ છે. આપણે કોઈના નથી, એબ્સોલ્યુટલી નોબડી, કોઈનાય નથી. આપણે એક ભગવાન સ્વામિનારાયણના છીએ, બસ આપણા ઈષ્ટદેવના છીએ, જે આપણા ઈષ્ટદેવ હોય એના જ આપણે છીએ. જેવી રીતે પાર્વતીજી હતા, એમને શિવજી ઉપર જ આખું તાન હતું, આખું એમના ઉપર જ આખી પરાભક્તિ હતી, બરાબર ને? તો જેવી રીતે રાધિકાજી હતા, તો એમને પણ પરાભક્તિ શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપમાં હતી. જેવી રીતે હનુમાનજી અને સીતાજી અને લક્ષ્મણજી રામાયણમાં જે બધો આવે છે, એ જે મોટા ભક્તો થઈ ગયા, એ ભગવાન રામના અનન્ય ભક્ત હતા. તો એવી રીતે અનન્ય ભક્તિમાં આપણો પ્રવેશ થવો જોઈએ, એના માટે ગુણાતીતાનંદ સ્વામી આ સૂચના મૂકેલી છે, આ વાત બોલ્યા છે. કારણ કે એમને કરાવવું શું છે? આમાંથી વૈરાગ્ય કરાવવો છે. આ જે વાત છે, ઘરમાં રહેવું તે મહેમાનની પેઠે રહેવું પડે, પ્રેમથી રહેવું પડે, શાંતિથી રહેવું પડે, બધી જ ક્રિયાઓ કરો, પણ સમજવાનું છે આ તો થોડા કાળ માટે છે, બરાબર, કોઈ શાશ્વત નથી. અને એ સમજીને એમાં પછી આપણી ભક્તિમાં વિઘ્ન નથી આવતા. ભક્તિમાં વિઘ્ન કેવી રીતે આવે છે કે આપણા સગા સંબંધીમાં જે આસક્તિથી ક્રિયાઓ થતી હોય છે એમાંથી અહમ વધારે વધતો જાય છે અને એમાંથી ક્લેશ ઊભા થાય છે, એમાંથી કોન્ફ્લિક્ટ ઊભી થાય છે, એમાંથી એક પ્રકારનું એક વિપરીત ભાવ અને ખોટા બધા વિચારો બધા મનમાં બેસી જતા હોય છે. આપણે થોડો એક વિચાર કરીએ કે આપણા પોતાના મનને જ જોઈએ. હમણાં આપણે એક્સપેરિમેન્ટ થોડો ટ્રાય કરીએ, ટ્રાય ધીસ એક્સપેરિમેન્ટ રાઇટ નાવ. આપણા મનમાં જ જોઈએ અને વિચાર કરીએ કે આપણું મન કેટલા વ્યક્તિના આજુબાજુ ફરે છે, બરાબર? એટલે લગભગ 20 કે 30 કે 50 કે 100 વ્યક્તિ જેટલામાં જ આપણું મન ફરતું હોય છે. બાકી આપણે કેટલા લોકોને જાણતા હોય, આમ તો 7 અબજ લોકો છે, મનુષ્ય છે પૃથ્વી ઉપર. ઇંગ્લિશમાં કેવું હોય તો આવર માઇન્ડ ઇઝ ટ્રેપ્ડ ઇન ધ લિમિટેડ અટેચમેન્ટ્સ ટુવર્ડ્સ એ લિમિટેડ નંબર ઓફ પીપલ. હા, બહુ સમજવા જેવી વસ્તુ છે આ. એટલે મન એટલું એક સંકુચિત બની ગયું છે કે આપણા છોકરાઓ હોય કે આપણા માતા પિતા હોય, બરાબર, ફરજ બધી જ કરવી, બધું જ કરવું, એમાં વાંધો નથી, પણ એની અંદર જ રચા પચા રહીને એ આસક્તિઓને આપણે વધારીએ છીએ. એ એક પ્રકારનું દેહ અને દેહના સંબંધીમાં હેતરૂપી માયા છે આ. એટલે હેત તો હોવું જોઈએ પણ માયા ના હોવી જોઈએ. એટલે હેત એટલે કેવું હેત? આમ એટલે ફરજ કરીએ, બધું કરીએ, આપણી જે ડ્યુટીઝ હોય, પણ એવું નહીં કે આ જ મારા છે. કે ગુણાતીતાનંદ સ્વામીને એ પણ બતાવેલું છે કે દેહ પોતે નથી, એ સાક્ષાત દેખાય છે, દેહ મનાઈ ગયું છે, અજ્ઞાન છે. અને જે સગા સંબંધી એ દેહના આપણે માનીએ છીએ, એ તો એક દેહ અભિમાનનું એક વધારે એક્સટેન્શન કહેવાય. એક્સટેન્શન કયો શબ્દ છે ગુજરાતીમાં મને હમણાં યાદ નથી આવતો, બટ ઇટ ઇઝ અ એક્સટેન્શન ઓફ દેહ અભિમાન. એનું જ એક બીજું સ્વરૂપ છે કે આ વ્યક્તિ મારો છે. કે આજે તમે લગ્ન કર્યું હોય તો કેવું લાગે કે આ પત્ની મારી છે, પણ નથી, તમારી નથી. અને એ પત્ની થતું કે આ પતિ મારો છે, એ પણ નથી. એક સામાન્ય રીતે આપણે બોલીએ છીએ કે આ મારા છે, આમ છે તેમ છે, પણ પછી એક આખું એક અહમભાવ એમાંથી બહુ જ આપણે જોઈ શકીએ છીએ. એક પોઝેસિવનેસ આવી જાય છે, યુનો. આપણે ઇંગ્લિશમાં પણ એક બધી એક બહુ ફેમસ સ્ટેટમેન્ટ છે, જે ઘણા બધા લોકો બોલતા હોય છે, વોટ હેવ યુ ડન ફોર મી લેટલી. આ બધા અમેરિકન સોસાયટીમાં બહુ જ બોલતા હોય છે આ વસ્તુ, આફ્રિકન અમેરિકન કલ્ચરમાં, કોકેશિયન કલ્ચરમાં, બધા જ, યુનો, મી, ધ મી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, અહમ, યુનો, આય, મારા માટે બધું થવું જોઈએ, કે તને તું મારા માટે શું કરે છે, બરાબર? એટલે હું એટલો બધો, દેટ આય, એ છે હું જે છે, જેને આપણે અહંકાર કહીએ, દેહાભિમાન કહીએ, એટલો બધો પાવરફુલ બની જતો હોય છે કે ભગવાનમાં જેવી રીતે વ્યવસ્થિત જોડાણ થવી જોઈએ એ થતી નથી આને લઈને. એટલે આ વિઘ્ન કાઢવા માટે આ વાત લખેલી છે કે કોઈક પણ પ્રકારની આસક્તિ ના હોવી જોઈએ. બરાબર, કોઈક દેશની આસક્તિ નહીં, કોઈક ગ્રુપની આસક્તિ નહીં, કોઈક આ સગા સંબંધી આસક્તિ નહીં કે આ મારા છે અને આ મારા નથી એવી ભાવના નહીં. બધા જ આપણા છે અને કોઈ આપણા નથી, તો એ સાચી સમજણ છે, તો એ સાચો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. આધ્યાત્મની અંદર શરૂઆત કેવી રીતે કરવી એ પણ એક બહુ મહત્વની વસ્તુ છે. કારણ કે ઘણા લોકો મંદિરોમાં જતા હોય છે, ઘણા લોકો સાધુ સંતો પાસે જાય છે, ઘરમાં પણ પૂજા આરતી બધું ચાલતું હોય છે, જાત જાતનું બધું થતું હોય છે અને એ બહુ સારી વસ્તુ છે. ભજન ભક્તિ કથા વાર્તા એ તો કરવાની જ છે, પણ આ તો કેવું છે એનો જે ઇફેક્ટ ઘણીવાર બહુ રહેતો કેમ નથી? કારણ કે આપણે દેહાભિમાન છોડ્યું ના હોય, અહમ મમત્વ છોડ્યું ના હોય, તો કેવી રીતે ભગવાન મળવાના છે? શ્રીજી મહારાજે એકવાર ગરડામાં જ વાત કરેલી છે, આમ રાત્રે બધાને બોલાવીને, આવું મેં સાંભળ્યું છે સંતોના પ્રવચનોમાં, મને રેફરન્સ હમણાં ખ્યાલ નથી, પણ કોઈક વાર શોધી કાઢીશું, કે મહારાજે કીધું કે જે બ્રહ્મચર્ય નથી પાળતા અને જે વિભિચારી વૃત્તિથી જીવે છે અને હરિભક્ત કહેવાય છે અને એના નિયમથી બહાર જીવે છે, એને તો સ્વપ્નમાં પણ અક્ષરધામ નહીં દેખાય. વિચાર કરો કેવી વાત છે. બરાબર, એટલે આ દેહની અંદર આસક્તિઓ, આ ભોગોની અંદર જે રચાપચા રહેવું અને એને જ સત્ય માનવા અને એને જ એક જીવનનું ધ્યેય માનવું કે ભોગ જ ધ્યેય છે, આ મહા અજ્ઞાન છે. અને એ અજ્ઞાન કાઢવા માટે ગુણાતીતાનંદ સ્વામી રાત દિવસ વિચરણ હતું એમનું, ગોપાલ સ્વામી અને 500 પરમહંસોનું વિચરણ રાત દિવસ હતું. આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેટલા બધા સાધુ સંત છે, મહાન મહાન સંતો છે, મહાન હરિભક્તો છે, જે એમનું આખું ક્રિયા એમની પ્રવૃત્તિ આના માટે જ છે કે પોતે ભગવાનમાં વૃત્તિ રાખતા હોય અને બીજાને પણ એની પ્રેરણા આપતા હોય, બીજાને પણ એક પ્રકારનું એક માર્ગદર્શન આપતા હોય છે, એમના જીવનથી જ આપતા હોય છે ઘણીવાર. એટલે એ વધારે ઉત્તમ છે. એટલે આ બધું કેવું છે કે આપણા અંતકરણમાં એક એવી એક સ્થિરતાની જરૂર છે કે ઘરમાં કે આ બ્રહ્માંડમાં આપણે રહીએ છીએ, આપણે જોબ ઉપર જઈએ છીએ, લોકો સાથે મળીએ છીએ, બધું કરીએ છીએ, જે ગ્રહસ્થ છે સાધુ સંતોને પણ એમને પણ બીજી બધી ઘણી બધી ક્રિયા હોય છે, વ્યવહાર હોય છે, પણ એક સ્થિરતાથી બધું થવું જોઈએ, જે સ્થિત પ્રજ્ઞતાથી થવું જોઈએ. જેમ ભગવદ્ ગીતામાં સરસ વાત કૃષ્ણ ભગવાને કહેલી છે કે આત્મને વાત્મના તુષ્ટ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, પ્રજાહાતી યદા કામાન સર્વાન પાર્થ મનગતાન, પ્રજાહાતી યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મને વાત્મના તુષ્ટ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. હવે આ જે શ્લોક છે બહુ સીધી વાત છે, બહુ સ્ટ્રેટ ફોરવર્ડ વાત છે કે બુદ્ધિ સ્થિર રાખવી, પોતાના અંતરનું સુખ જે છે, આત્માનું સુખ છે, જે આપણે જે વાત લખેલી છે કે દેહની અંદર આત્મા રાજા છે, એનો જે આનંદ છે એનો ભોગવો. બરાબર, કારણ કે એની અંદર ભગવાન રહેલા છે, ભગવાનની જે કથા વાર્તા, ભજન ભક્તિ, ધ્યાન, ઉપાસના, સેવા, બધું જે છે એનો એક દિવ્ય આનંદ છે, એની એક દિવ્ય અનુભૂતિ છે, એ સાચું છે. અને આ જે ક્લેશો બધા જે મનમાં થતા હોય છે, આજે જે બધા આર્ગ્યુમેન્ટ્સ થતા હોય છે ઘરમાં, એ બહુ વિક્ષેપ કરી નાખે. આજે એક નાનો પણ એક આર્ગ્યુમેન્ટ થઈ જાય ઘરમાં તો અંતઃકરણ એટલું હલી જતું હોય છે કે પૂછો નહીં. પછી એને માંડ 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 સ્થિર કરતા કરતા કેટલી બધી સાધના કરવી પડે છે તો માંડ માંડ કંઈક સ્થિર થઈ જાય. આ હકીકત વસ્તુ છે, આ કંઈક થિયરી નથી, આ રિયાલિટી છે લાઈફની અંદર. એટલે આપણે એવી સિચ્યુએશન ઊભી કરવી જ નહીં કે ક્લેશ ઊભા થાય. કોઈક બોલી જાય તો શાંતિથી સાંભળવાનું, આપણી શાંતિ ગુમાવવાની નહીં. આ મોટા મોટી સાધના. મુક્તાનંદ સ્વામી પણ કહેતા કે શબ્દને આકાશનો ભાગ સમજવો. એ પરમ સાધુતા યુક્ત સંત હતા મુક્તાનંદ સ્વામી મહારાજના વખતમાં, અને મહારાજના ગુરુ તરીકે પણ કહેવાય, અને એમની અપાર અપાર દિવ્ય શાંતિમાં જ રહેતા થાય. એટલે આવું બધું છે. આપણે આના વિશે પણ ફરીથી કોઈક વાર લઈશું, પણ આ થોડા સચિનના થોડા વિચાર છે, મારા માટે જ છે. તમારા કંઈક એવા વિચારો હોય કે તમારી કંઈક બીજી દ્રષ્ટિ હોય આના વિશે મને જણાવજો, મારે પણ સાંભળવાનો લાભ મળશે. આ રેકોર્ડિંગ કરવું બહુ સહેલું છે, તમારા પાસે આઈફોન કે ગમે તે આવું ડિવાઇસ હોય બહુ ઇઝીલી થઈ શકે, અને અડધો કલાક સુધી રેકોર્ડિંગ થાય તો ઇન્ટરનેટમાં પણ તમે શેર કરી શકો તમારા આપણા ફ્રેન્ડ સાથે, કે આપણા કોઈક બીજા આવા જાણીતા હરિભક્તો, બીજા જેને કંઈક ઇન્ટરેસ્ટ હોય વસ્તુમાં, આધ્યાત્મિક ચિંતનમાં, તો બહુ સારી વસ્તુ છે. તો આપણે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ, સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ, સંતોના ચરણોમાં પ્રાર્થના કરીએ કે કોઈ પણ પ્રકારનો વિક્ષેપ રહે નહીં, આપણે રીતસર મહેમાન તરીકે જ રહી શકીએ આનંદથી, કોઈ સાથે રાગ દ્વેષ રાખ્યા વગર ભગવાન સર્વમાં રહેલા છે એવી ભાવના રાખીને, એવું અનુભવમાં રહીને મહારાજના ચરણોમાં આપણે આપણું અંતકરણ સમર્પિત થઈ જાય એ મહારાજ અને સંતોના ચરણોમાં પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજની જય.